તારીખ 6/10/1992 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 495-498 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 208
210 વચનામૃત 495 બરાબર છે 494 થઈ ગયું 495 સ્વચ્છંદ છે ડરો મત
નિશ્ચયની પ્રધાનતા આવે છે ને એટલે કોઈ વિચારતા ના ખ્યાલથી કહે છે કે આમાં તો સ્વચ્છંદ થઈ જાય સ્વચ્છંદ થઈ જાય સ્વચ્છંદ થઈ જાય સ્વચ્છંદ છે ડરો મત સ્વરૂપ કે અભાન મેં અભી તક સ્વચ્છંદ હી તો ચલતા આયા હૈ સ્વચ્છંદમાં ઉભો છું હવે સ્વચ્છંદથી ડરીને આ દિશા ન પકડવી કે આ વાતને ન સમજવી એવી આડ મારવા જેવી નથી એમ કે છે માન પોસાય એના જેવી વાત થઈ આવી બધી ન્યાયની આટી ખૂટી બહુ છે સાધનામાં એટલી આટી ખૂટી આરાધનામાં નથી એટલી ન્યાયની આટી ખૂટી છે અને જીવે પોતે પોતાને અન્યાય બહુ કર્યો છે આ જીવે પોતે પોતાના આત્માને અન્યાય બહુ કર્યો છે એ અન્યાયમાં આગળ વધીને એને લૌકિક બહારમાં વ્યવહારમાં પણ ન્યાય અન્યાયનો વિચાર કર્યા વગર અન્યાય બહુ કર્યો છે એટલે એને ન્યાયથી સમજાવવો પડે છે અન્યાયના ઊંધા લાકડા એવા ફિટ થઈ ગયા છે કે એને ન્યાયથી કાઢવા પડે છે બાકી વાત એટલી બધી કઈ દુર્ગમ નથી એટલી કઠિન નથી એટલી ક્લિષ્ટ નથી જીવ પોતે જે જગ્યાએ ઊભો છે એમાં કોઈ કોઈ જીવને એવી પોતાની કઠણાઈ ઊભી કરેલી છે એ કઠણાઈ એને પોતે ઊભી કરેલી છે એ કારણ છે એની અંદર આપણે તો નરમ હો આપણે બહુ નરમ આપણે તો એક નરમ રહેવામાં જ સમજીએ એવી રીતે નમ્રતાનું અભિમાન નમ્રતા છે જ નહીં કૃત્રિમ નમ્રતા છે ખરેખર તો અહીંયા માન છે એ અંગેનું માન થવાનું એક બહાનું છે કોઈને કોઈ બાને માન થાય છે ને એમ એટલે એમ કહેવાનો મતલબ શું છે કે એવા ન્યાયના અટપટા વિષયમાં માણસ ભૂલવા પડે છે પણ એનું કારણ કે પોતે અન્યાયમાં ઘણો ગયો છે માટે એને ન્યાય નથી સમજાતો નહીતર ન્યાયનો વિષય સીધે સીધો સાધો છે કે અવગુણ ન થવા ને ગુણ થવા ગુણ અવગુણનો જ વિચાર કરવાનો છે આમાં તો બહુ સીધી સાદી વાત છે કોઈ પણ બાબતમાં ગુણ અવગુણનો દ્રષ્ટિકોણ વિચારો એટલે વાત પૂરી થઈ ગઈ આમથી ગુણ થાય કે આનાથી આત્માને અવગુણ થાય બસ આટલું મુખ્ય કરે તો એને કઈ કોઈ ન્યાય ન સમજાય એવું નથી મારું હિત થાય કે મારું હિત થાય બસ આટલો જ ન્યાય પકડવાનો પછી કોઈ વાત ન સમજાવવાનો શું કારણ પોતે જ કર્યો છે ભગવાન જીનેન્દ્ર દેવ થી ચાલી આવતી વાત ગુરુ પરંપરા અને ત્યાંથી માંડીને સત્પુરુષના શ્રી મુખેથી બરાબર વહેતી રહી છે આ વાત ચાલી એનો પ્રભાવ વહેતો રહ્યો છે હવે આ જીવને ન સમજાય એનું કારણ શું કે આ જીવે જે ઊંધા સંસ્કાર છે ઘણા દ્રઢ કરેલા છે, માટે પોતાને નથી સમજાતું, નથી બેસતું, એનું કારણ પોતે છે. સામી ચીજ કે એવી કઠિન નથી, પોતે ઊંધા લાકડા દ્રઢ કર્યા છે, માટે પોતાને નથી સમજાતું. દ્રષ્ટાંત બહુ સમર્થ દ્રષ્ટાંત છે કે એને ઉઘાડ બહુ ઓછો છે. ગાયો રસ્તા વચ્ચે ઉભી રહે છે કે માણા ઉભો રહીએ એવી રીતે આટલા ટ્રાફિકમાં, માણાને તરત ખબર પડે કે આમાં એક્સિડન્ટ થઈ જાય, આખો દી આવી તો ઉભા રહીએ તો એટલે સાવ નથી એવું નથી. એટલે જેટલું ઉઘાડો ઓછો છે એમાં પણ એ પોતાના હિત હિત નો વિવેક, ને વિવેક નું એવું છે જેમ જેમ વિવેક વિશેષ જાગૃત થાય એમ એમ વિવેક પતતો જાય છે. વિવેક નું એવું છે કે આત્મહિત બાજુ જ્યાં માણસ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે એટલે વિવેક પાછો વધતો જાય છે, એ ફાયદો છે. હા, આત્માનો ભોગ કરે પાંચમા ગુણસ્થાન સુધી આવે છે તિર્યન તો. એટલે હું ઘણું કહેવાય ને, એને તો ઈ ભવનું ચરમસીમાનું કામ કરી લીધું. એ ભવનું એને ચરમસીમા નું કામ કરી લીધું. એમ અત્યારે કોઈ ડેવલપમાં જઈને મનુષ્ય થઈને મોક્ષે જવું એટલું તો બાકી રહેવાનું છે. જે એટલી હદે પુરુષાર્થ કર્યો હોય તો એને ચરમસીમા નું કામ કર્યું કહેવાય. શું? અને કા સાતમા ગુણ સ્થાને જાય તો ચરમસીમા નું કામ કર્યું કહેવાય. સ્વછંદ સે ડરો મત, અભી તક સ્વછંદ હી તો ચલા આયા હૈ. અબ તો સહજ સ્વછંદ દશા પ્રગટ કરો. આ સ્વછંદ નો થાય બદલાઈ જાય છે. સ્વછંદ એટલે સ્વમાં મુક્તપણે પ્રવૃત્તિ કરવી. સ્વછંદ રોકટોક ન હોય એમ સ્વરૂપમાં બિન રોકટોક બિનધાસ પ્રવૃત્તિ કરવી, એ સ્વમાં સ્વની પ્રવૃત્તિને પણ સ્વછંદ કહેવામાં આવે છે. એ ગુણવાચક છે, નોરો દોષવાચક છે. અબ તો સહજ સ્વછંદ દશા પ્રગટ કરો. વિવેક અપને આપ આ જાય ગયા, એ જ વિવેક છે. સહજ સ્વરૂપ પ્રવૃત્તિ એ જ વિવેક છે. બધો વિવેક આવી જશે એની અંદર, કોઈ વિવેક બાકી નહીં. અથવા જેને પોતાને સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય એ તો મહાવિવેક પ્રગટ કર્યો છે. એને તો એનો તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિવેક છે, બધી બધો વિવેક એને છે. એટલે સ્વછંદને અનુસરીને કોઈ ચર્ચા ચાલી ગઈ છે તો એ સ્વછંદનો બીજો અર્થ કાઢ્યો છે એમણે. શું? ગુરુદેવ નો આટલો ઓછો પરિચય છતાં કેટલું કાઢ્યું છે. પરિચય તો બીજા મુમુક્ષુઓ કરતા ઘણો ઓછો છે. આમ તો ગણીએ તો 3, 5, 8 વાર આવ્યા છે. 22 વર્ષમાં 8 વાર આવ્યા છે. 18 વર્ષમાં 2002 નું 18 વર્ષમાં 8 વાર આવ્યા છે. 2 વર્ષનું એવરેજ મૂકો તો 2 વર્ષ 1 વાર આવ્યા ગણાય. છતાં કેટલું અંદર થી કેટલું કાઢ્યું છે, અંદર થી ઘણો કાઢ્યો. આ તો હજી પછી પછી પચાસ પચાસ વર્ષ વાળા ને હજી ગોથા ખાય છે. શબ્દ ના અર્થ ના આવડે, પ્રયોગ તો આવડે ક્યાંથી? તો અહીંયા આ શબ્દ નો અહીંયા અર્થ, અહીંયા આ શબ્દ નો અર્થ, ને એની ભાનગઢ, ને એની માથાકૂટ માં પ્રયોગ તો વળી આગળ ની વાત છે. કેટલું અંદર થી કાઢ્યું છે. ચારસો ને પંચાણું થયું છે, 496. બે પ્રશ્ન ચાલ્યા છે. ધ્રુવ તત્વ કા મહાત્મ કા વિશેષ હૈ કે ધ્રુવ કો પકડને વાલી પર્યાય કા? ધ્રુવ તત્વ ની મહિમા વધારે, વિશેષ એટલે વધારે, કે ધ્રુવ ને પકડવા વાળી, ગ્રહણ કરવા વાળી પર્યાય નું મહાત્મ વધારે? મેમાની મહત્તા કોની વધારે ગણવી? ઉત્તર કે અપની અપની અપેક્ષા સે દોનો કા મહાત્મ હૈ, એટલે ધ્રુવ ને પકડવા વાળી પર્યાય નું મહાત્મ નથી એમ નથી, એની અપેક્ષા એનું મહાત્મ પણ છે. કેમ કે ધ્રુવ છે એ તો અજ્ઞાયક ને અવેદક છે. શું ધ્રુવ ને જે ગ્રહણ કરે છે ત્યાંથી ધ્રુવ ની પ્રસિદ્ધિ છે. ધ્રુવ ની પ્રસિદ્ધિ ધ્રુવ થી નથી, પણ ધ્રુવ ની પ્રસિદ્ધિ ધ્રુવ ના ગ્રહણ થી છે. એટલે એના સ્થાનમાં એનું મહત્વ છે. એ વિષય જ એવો છે કે બેને સર્વથા જુદા ન પાડી શકાય એવો વિષય છે. શું ધ્રુવ તત્વ અને ધ્રુવ ને ગ્રહણ કરવા વાળી પર્યાય એ બેને સર્વથા જુદા ન પાડી શકાય એવો વિષય એટલા માટે છે કે એનું આલંબન છે એ પર્યાય લે છે. ધ્રુવ નો એકનો આશ્રયભૂત તત્વ છે એ તો આશ્રય કરનાર તો પર્યાય છે. આશ્રયભૂત તત્વ છે એનો અર્થ કે કોઈ આશ્રય કરે છે તો આશ્રય કરે, જે આશ્રય કરે છે એ આશ્રય કરે છે ત્યારે તો એ આશ્રયને યોગ્ય છે એમ નક્કી થાય છે. નહીતર એકમાં તો કઈ વ્યવહાર બનતો નથી. એટલે સર્વથા જુદું ન પડે એવો વિષય છે. એને બતાવનારે એને તો પર્યાય છે. અનિત્ય દ્વારા નિત્યની પ્રસિદ્ધિ છે. નિત્યથી નિત્યની પ્રસિદ્ધિ નથી, પણ અનિત્ય દ્વારા નિત્યની પ્રસિદ્ધિ છે. જો અનિત્યને તમે બિલકુલ કઈ ન લ્યો, એનું સ્થાન જ એને ન આપો, તો નિત્યની પ્રસિદ્ધિ કોણ કરશે? ક્યાંથી થશે? આ સવાલ ઉભો થાય છે. એટલે એમ લીધું છે કે અપની અપની અપેક્ષા છે દોનો કા મહાત્મ હૈ. હવે બે વચ્ચેની વાત લેવી છે કે અસલ મેં તો ધ્રુવ તત્વ કે મહાત્મ હૈ. કેમ કે ગુણ ભંડાર એમાં ભર્યો છે, માલ એમાં ભર્યો છે, ને એ કાયમ એમને રહે છે. પર્યાય કા મહાત્મા આને છે તો જીવ પર્યાય મેં. બે મિથ્યા દ્રષ્ટિને તો પછી તકલીફ ઈ થાય કે પર્યાયની વધારે જોર દેવા જાય, મહાત્મ કરવા જાય, તો એ તો પર્યાય દ્રષ્ટિમાં બેઠો છે, વધારે પર્યાયને દ્રઢ કરી દેશે. એ જે જગ્યાએ બેઠો છે એ જગ્યાએ મિથ્યા દ્રષ્ટિને તો પર્યાયનું મહાત્મ બિલકુલ કરાવતા નથી. પણ જ્ઞાની પોતે પોતાના સ્વરૂપને જાણ્યા પછી દ્રઢ પર્યાયનું જે સ્થાન છે એ પોતપોતાના સ્થાનમાં એની કિંમત સમજી લે છે. એટલે જ્ઞાની ની વાત જુદી છે, મિથ્યા દ્રષ્ટિ ની વાત જુદી છે. એટલા માટે 18-19 બિલ બોલ પછી 20મો બોલ જે પ્રવચન સારમાં લેવાનું કારણ એ છે. જે દ્રવ્યને નહીં આલિંગી તેવી શુદ્ધ પર્યાય તે આત્મા છે. દ્રવ્ય તેનું તે દ્રવ્ય તેનું તે તેનું તે તેનું તે શું એનું જ્ઞાન કેવું કીધું છે પણ મેં બતાવનારું જ્ઞાન તેનું તે
પ્રવચન સાથે પ્રત્યભિજ્ઞાન પ્રત્યભિજ્ઞાન નું કારણ એવું છે દ્રેક અર્થાવબોધ સામાન્ય એટલે સામાન્ય દ્રેક જ્ઞાન સ્વરૂપી અર્થાવબોધ એટલે જ્ઞાન સ્વરૂપી બોધ એટલે જ્ઞાન પ્રત્યભિજ્ઞાન નું કારણ એવું છે દ્રેક સામાન્ય એ જેને નથી કોને શુદ્ધ પર્યાય ને કેમ કે સામાન્યમાં વિશેષ નથી વિશેષમાં સામાન્ય નથી આ રીતે આત્મા દ્રવ્ય થી નહીં આલિંગી તેવો શુદ્ધ પર્યાય છે શુદ્ધ પર્યાય ને આત્મા કીધો છે એ જ્ઞાનીને માટે અજ્ઞાની લેવા જાય તો એને પર્યાય દ્રષ્ટિ દ્રઢ થઈ જાય પણ અજ્ઞાનીને જાણવું તો જોઈએ સમજવામાં તો વાત એમ છે એમ સમજવું તો જોઈએ પછી અવલંબનની વાત બીજી થઈ જાય છે એટલે એટલું રાખતા જાય છે પોતે પણ દ્રષ્ટિની તિખાશ ઘણી છે છતાં એટલું નાખતા જાય છે કે અપની અપની અપેક્ષા છે દોનો કા માત્મ હૈ અસલ મેં તો ધ્રુવ તત્વ કા હી માત્મ હૈ પર્યાય કા મહાત્મા આને સે તો જીવ પર્યાય મેં બેઠ જતા હૈ પછી બધા પર્યાય દ્રષ્ટિ વાળો એમ કે છે કે તમે ધ્રુવ નું મહાત્મ બતાવ્યું પણ ધ્રુવ તત્વ તો અભવ્ય મેં ભી હૈ લેકિન હું પકડા નહીં અભવ્યને પકડી શકતો નથી તો એ ધ્રુવ નો શું લાભ એ ધ્રુવ તો નહીં હોવા બરાબર છે એના માટે ત્યારે એ પ્રશ્ન છે એ પર્યાયના વજનમાંથી નીકળેલો પ્રશ્ન છે ક્યાંથી એ પ્રશ્ન નીકળ્યો પર્યાયના જોરમાંથી નીકળેલો પ્રશ્ન છે તો કે અહીંયા પારિણામિક ભાવ છે એ ધ્રુવ તત્વ છે ભવ્ય અભવ્યની વાત વચ્ચે લાવવાની જરૂર નથી અરે ભાઈ ભવ્ય અભવ્ય દોનો અપન નહી હું તો ભવ્ય નથી ને અભવ્ય નથી ને તેવી તો પારિણામિક ભાવે છે તો કે હું તો શુદ્ધ પારિણામિક છું અશુદ્ધ પારિણામિક હું નથી શુદ્ધ પારિણામિક તમે છો ભવી અભવી દોનો અપન નહીં અપન તો ધ્રુવ તત્વ હૈ જિસમે ઇન દોનો કા અભાવ હૈ ધ્રુવમાં તો ભવ્ય અભવ્ય નો બે નો અભાવ છે ભવ્યત્વ નો અભાવ છે અને અભવ્યત્વ નો અભાવ છે કેમ કે સામાન્ય વિશેષમાં સામાન્યમાં વિશેષ નો અભાવ છે એમ કહી લેવું છે ભવ્ય પકડતો નથી માટે એને ધ્રુવ છે કે નહીં એનો ક્યાં લાભ રહ્યો ધ્રુવ હોવા છતાં એનો લાભ ક્યાં રહ્યો ભવ્ય પકડતો નથી તો તારે ખાલી તર્ક કરવો છે કે તારે પોતા માટે કોઈ વિચારણા કરવી છે જો તું એમ કે અભવ્ય પકડતો નથી માટે એને ધ્રુવ નો કાંઈ લાભ નથી તો તારે અભવ્યના સ્થાને બેસીને પ્રશ્ન કરવો છે અભવ્ય થઈ જવું છે તારે એમ પૂછે આનું નામ કુતર્ક કહેવાય શું આનું નામ કુતર્ક કહેવાય કે પોતે પોતાને અભવ્ય થાપીને પ્રશ્ન કરે છે એ કુતર્ક થઈ ગયો શું નિરર્થક પ્રશ્ન છે એટલું તો નહીં ખરેખર તો એ નુકસાનકારક પ્રશ્ન છે એ મિથ્યાત્મને એને એના તીવ્ર મિથ્યાત્માંથી ઉઠેલો પ્રશ્ન છે મિથ્યાત્ના જોરમાં આવેલો પર્યાય દ્રષ્ટિના જોરમાં અથવા મિથ્યાત્ના જોરમાં આવેલો પ્રશ્ન છે એ પ્રશ્ન આત્માને નુકસાનકારક છે
લોકો લૌકિકમાં લૌકિક દ્રષ્ટિએ જે કોઈ માણસ પાગલ થાય છે એનું કારણ શું? વધારે પડતો તર્ક. હા, વધારે પડતો તર્ક, બિનજરૂરી તર્ક. એને માનસિક રોગ કયો છે. શાસ્ત્રમાં એને શું કયો છે? મેન્ટલ ડિઝીઝ. એ આગળ વધે એટલે માણસ પાગલ થાય. વધારે પડતા તર્ક કરતા એ માણસ પાગલ થાય. એ આપણે લીધું છે, ભાઈએ તાર્યું છે પરમાગમ ચિંતામણીમાં. ઉમેશભાઈએ તાર્યું છે. વધારે પડતી બુદ્ધિ, ઇન્ટેલિજન્ટ ખરો પણ વધારે પડતો જોઈએ, એના કરતા વધારે પડતી બુદ્ધિ નો પ્રયોગ કહેવાય. શું પછી બુદ્ધિ નો વિકાર થયો એમાંથી? શું થયો? એ બુદ્ધિ નો વિકાર થયો. એક ફળ પાકે એટલે મીઠું થાય, બહુ પાકે, બહુ પાકે પછી એને ખાય નહીં ને, એમાંથી શું થાય? હે, ઉગડવા માંડે. આ એક કુદરતી પ્રક્રિયા છે. ફળ ફળ કાચું હોય ત્યાં સુધી એમાં મીઠાશ ન હોય, પાકે એટલે મીઠું થાય, પણ એ પાક્યા પછી જો એનો ઉપયોગ ન થાય એટલે માંડે બગડવા, પછી એમાંથી દુર્ગંધ આવે, પછી ખાય તો રોગ થાય એમાંથી. પછી હળી ગયેલું ખાય એમાંથી શું થાય? રોગ થાય. એ ખાવાના લાયક ન રહીએ પછી. મનનો કુતર્ક જ્ઞાન ને રોકનાર, એક તો જ્ઞાનાવરણી નું કારણ છે એમ કે છે. શું? જ્ઞાન ને રોકનાર, શાંતિ નો નાશ કરનાર. શું? અજંપો વધે એને. શાંતિ નો નાશ કરનાર, શ્રદ્ધા નો ભંગ કરનાર. શું? એ જ્ઞાની ને માને નહીં, એની સામે તર્ક ઉઠાવ્યા જ કરે. શું? એ શ્રદ્ધા એને ન બેસે. આપ કયો છો એ બરાબર છે એમ ન આવે. આનું તો પછી આમ કેમ, તો પછી આમ કેમ. શું? એ શ્રદ્ધા નો ભંગ કરનાર. કેટલા ગુણ ને લીધા? જ્ઞાન ગુણમાં જ્ઞાન નો જ્ઞાન ને રોકનારો છે, સુખ શાંતિ ને રોકનારો સુખ ગુણમાં નુકસાન કરે છે, શ્રદ્ધા ગુણમાં શ્રદ્ધા નો ભંગ કરે છે, અને અભિમાન ને વધારનાર. આ ચારિત્ર નો દોષ આવ્યો પાછો. શ્રદ્ધા, જ્ઞાન, સુખ અને ચારિત્ર, ચાર ગુણમાં આવી રીતે નુકસાન થશે. અભિમાન નો વધારનાર કુતર્ક એ માનસિક રોગ છે. શું લીધું છે? અમિત ગતિ આચાર્ય યોગ સાર પ્રાભૃત અધિકાર સાતમો ગાથા તે પણ મેં છે લ્યો, બધે નીચે લઈ લીધું છે ને કાઉન્સમાં, એ લોકોએ સંદર્ભ લઈ લીધો છે. અમિત ગતિ આચાર્ય નો યોગ સાર માંથી લીધેલું છે. એ કુતર્ક માનસિક રોગ છે કે જે અનેક રીતે ધ્યાન નો શત્રુ છે. એને એટલી ચંચળતા વધે, અસ્થિરતા વધે કે ધ્યાન નો તો એ શત્રુ જ છે ચોખ્ખો. તેથી મોક્ષાભિલાષીઓએ પોતાના મનને કુતર્કમાં લાવવું યોગ્ય નથી. સોનગઢના વાંચનમાં એક વાર આધાર દીધો હતો બધાની વચ્ચે, તો જેને લાગુ પડતો એ વિચારી લઈએ. શું? આ એક વખત જાહેરમાં આધાર દીધો હતો પરમાગમ ચિંતામણીમાંથી. પરંતુ મનને કુતર્કમાં લગાવવું યોગ્ય નથી, પરંતુ તે મનને આત્મતત્વમાં લગાવવું યોગ્ય છે કે જે આત્મ ઉપલબ્ધિ રૂપ સિદ્ધિ સદનમાં પ્રવેશ કરાવનાર છે. આમ માટે તર્ક છે એ મર્યાદિત કરવા જોઈએ, ન્યાય સંપન્ન કરવા જોઈએ. કુતર્ક કરવું એ માનસિક રોગ છે, અને એ ભયંકર રોગ છે. માનસિક રોગ છે એ ભયંકર રોગ છે. કેન્સર સારું, જ્ઞાન પણ નહીં હારું, એમાં પીડા થાય, એમાં આકુલતા થાય. જેમ સાતમી નારકી હારી પણ નિગોદ નહીં હારું, એના જેવી વાત છે. કેન્સરમાં પીડા થાય એનો વાંધો નહીં, પણ આ માનસિક રોગ છે, ગાંડપણ લાવે કે શ્રદ્ધાનો ભંગ કરે, જ્ઞાનને રોકે, ભયંકર રોગ છે. અસાતાવેદની નો ઉદય આવે એવો અપરાધ કર્યો છે. શું? અને ઓલો આત્માની વિરાધના માંથી ઉભો થયેલો છે. ત્યાં જ્ઞાનીની વિરાધના કરી હોય, કા શાસ્ત્રની વિરાધના કરી હોય, કા દેવની વિરાધના કરી હોય, સિદ્ધાંતની વિરાધના કરી હોય, એમાંથી ઉભો થાય છે. શાસ્ત્ર એટલે સિદ્ધાંતની વિરાધના, ગ્રંથ પુસ્તક નહીં, સિદ્ધાંતની વિરાધના કરી હોય. છેલ્લો ઉત્તર બહુ જોરદાર છે. બીજો જે ઉત્તર આપ્યો ને એ બહુ માર્મિક વિષય છે એમનો, એ બહુ એકદમ અંદરથી નીકળેલું છે. એટલે તર્ક કુતર્ક ફેંક્યો છે, અભય તો પકડતો નથી, એને તો ધ્રુવ છે. હવે ધ્રુવ તો બધાને છે, પણ ધ્રુવ તો બધાને છે, જ્ઞાની કે છે, એ ક્યાં સ્વીકારે છે? એને ભાન નથી, એ તો જ્ઞાની કે છે કે અભય ને ધ્રુવ છે, તો એમાંથી કૂતર ક્યાં ઉઠાવ એમ કહું છું. ચારસો ને 96 થયો. મારે આ ભાઈ દેવચંદભાઈ આવે છે ને હૈદરાબાદ થી, બહુ તર્ક મારો મગજ હતો, ખ્યાલમાં આવ્યા પછી બધું બંધ થઈ ગયું. અત્યારે એક ટકો તર્ક નથી ઉઠાવતા એમ કહી તો હાલે, એક તો કેટલાક સમાધાન થઈ ગયા. બીજું જે કુતર્ક કરવાથી જે નુકસાન હતું એ ખ્યાલમાં આવી ગયો, ક્યાં તો બહુ મુશ્કેલીમાં મુકાઈ જશો, એટલે એ બંધ કરી દીધું. એવો જ એક ભાઈનો આ જરા વિરેન્દ્રભાઈનો હતો, મદ્રાસવાળા, એટલા બધા નહોતા, હું દેવચંદભાઈનો જરા વધારે પડતો હતો તર્ક ઉઠાવવાનો, પ્રશ્ન તર્ક ઉઠાવવાનો એમનો વધારે હતો, પણ એ ઓછું થઈ ગયું. પ્રકૃતિગત હોય છે. પછી કઈ કોઈ સામે એવી રીતે તર્ક આવે ને નકામો, એનો જવાબ નહીં દેવાનો, એને એને પ્રશ્ન પૂછવાનો, ઉત્તર દેવાના માટે. આ પ્રશ્ન પ્રયોજન ભૂત આવ્યો કે અપ્રયોજન ભૂત, ત્યારે વિચારીને જવાબ દો. આપણે ચર્ચા થઈ ગઈ છે કે અપ્રયોજન ભૂત ઉપર જવાથી પ્રયોજન ભૂત ચુકાઈ જશે. હવે પ્રયોજન ભૂત છે કે અપ્રયોજન ભૂત, એટલે તરત શરમાવું પડે આ ભૂલ થઈ ગઈ. બે ચાર પાંચ વખત પકડો ભૂલ, એટલે પછી તેવું છૂટી જાય, ટેવાઈ ગયા હોય માનસિક રીતે, ટેવાઈ ગયા હોય.
રુચિ અપને કાર્ય મેં બાધા નહીં આની દેતી હૈ. આ રુચિનું સ્વરૂપ લીધું છે અહીંયા. શું? ગમે તે રુચિ હોય, પોતાના કાર્યમાં વચ્ચે કોઈને અંતરાય પડવા દેતી નથી. શું? રુચિ સંયોગ કો ઓર વિકલ્પો ગિનતી, વિકલ્પ કો ગિનતી નહીં હૈ. રુચિનો એવો પ્રકાર છે, સ્વરૂપ એવું છે કે કોઈને ગણે નહીં, કોઈ વિકલ્પને ગણે નહીં, ને કોઈ પ્રતિકૂળ સંયોગને પણ ગણે નહીં. સ્વરૂપ કી રુચિ હોવે તો હર સમય યહી કા યહી સ્વરૂપ કા હિ ચિંતન ચલતા રહે.
બારમાં પણ એ જ છે ને માણસ, ત્યાં ઘણા નથી ચડી જતા કોઈ રટણે, ભાઈ એને છૂટતું નથી. હવે એનો અર્થ શું છે કે એને એ રૂચે છે. આખા ગામની ચિંત પંચાત જ કર્યા કરે છે કે નવરો માણસ છે, કામ ધંધો છે, ને આખા ગામની ચિંતા કર્યા, આનું આમ ને ફલાણાનું આમ ને ફલાણાનું આમ ને ફલાણાનું, અને અકૌતાને ડિસ્ટર્બ થઈ ગયું હોય મગજ, પછી ભાઈ તમે આ બંધ કરી દો, એ નથી છૂટે જ ને. એનું કારણ શું કે એને એની રૂચિ છે, પછી કઈ ગણે જ નહીં. એને એને પોતાને આકૃત થાય એને અવગણી નહીં કર્યા કરે. શું જગતમાં કોઈ આમ સાયન્ટિસ્ટ હોય છે, શોધખોળ કરે છે, એ પ્રતિકૂળતા નથી જોતા. પૈસા પાછળ પડે છે, પૈસા પાછળ ગાંડા થઈને પડે છે. એ પૈસા છતાં પૈસા હોવા છતાં એનો ઉપભોગ નથી કરી શકતા. એક તો કામ કામ ને કામ, એમ રુચિ પોતાના કામમાં કોઈને વિના વગર પ્રવર્તે છે. આત્માની રુચિ હોય તો પણ પછી કોઈ સંયોગની પ્રતિકૂળતા કે વૈચારિક વિકલ્પની પ્રતિકૂળતા, એને ગાંઠા વગર રુચિ પોતાનું કામ કરવામાં મળશે, એમાં વાંધો નહીં આવે. રુચિવાળાને કામ કરવામાં વાંધો નથી, વાંધો તો અરુચિવાળા. ખરી વાત એ છે, રુચિવાળો થઈ ગયો. રુચિનું સ્વરૂપ બે બોલમાં લીધું છું. નીચે 498માં એ રુચિની જ વાત લીધી છે એમને. રુચિ હોય તો પ્રવૃત્તિ મેં ભી અપને કાર્ય મેં વિઘ્ન નહીં આતા. દૂસરે તો કુછ લેના નહીં હૈ ઓર સ્વયં સુખ કા ધામ હૈ, પોતાના સુખની રુચિ હોય તો એમાં કોઈ એને વિઘ્ન નાખી શકે નહીં. શું ઉપયોગ રહી ચક્ષુકી માફક પ્રવૃત્તિ મેં દેખાય તો દે, પરંતુ ઉપયોગ તો ઇધર કામ કરતા રહે. જેને આત્માની રુચિ છે એ તો ઉપયોગ રહી ચક્ષુની જેમ પ્રવૃત્તિમાં કામ કરશે. આંખ ખુલ્લી છે પણ ઉપયોગ નથી તો દેખાતું નથી, એમ પ્રવૃત્તિ કરે છે પણ એમાં સાવધાની નથી. રુચિ છે એ જેની રુચિ છે, જે વિષયની રુચિ છે, એની સાવધાનીને જાગૃતિને ઉત્પન્ન કરનારી છે. એને રુચિવાળાને સ્મરણ ન કરવું પડે, એમાં સાવધાન થવા માટે એનું સ્મરણ ન કરવું પડે. જેને આત્માની રુચિ હોય એને આત્માની સાવધાની ચાલતી જ હોય, જેને સંયોગની રુચિ છે એને સંયોગની સાવધાની ચાલતી હોય, જેને દેહની રુચિ છે એ વાતે વાતે શરીરની સાવધાની એને ચાલતી જ હોય. આમ ન થવું જોઈએ, આમ ન થવું જોઈએ. એક નખથી માંડીને વાળથી માંડીને ચામડીથી માંડીને બધું આમ ચાલ્યા જ કરે, જાળવા જ કરે. તબિયત ન બગડવી જોઈએ, ક્યાંય તબિયતને વાંધો ન આવવો જોઈએ, શરીરને વાંધો ન આવે, એનું એક જ લક્ષ રહ્યા કરે. એ દેહની રુચિ છે. દ્રષ્ટાંત સારો આપ્યો છે 498માં તો. શું ઉપયોગ રહી ચક્ષુની જેમ આત્માનું કામ થયા જ કરે. શું પ્રવૃત્તિમાં ભલે માણસ પ્રવૃત્તિ કરતો દેખાય, બહુ ઉપર છલ્લો ઉપયોગ જાય એમાં. પ્રવૃત્તિમાં સાવ ઉપયોગ ન જાય પણ બહુ ઉપર છલ્લો ઉપયોગ જાય, રુચિ વગરનો
અને જે થવાનું હોય એ તો નિમિત્ત નિમિત્ત સંબંધે થતું હોય છે, એના સ્વકાળ પ્રમાણે થતું હોય છે. ઉપર છોલો ઉપયોગ જો હોય તો વચ્ચે નિમિત્ત છે, એ કઈ કરતો નથી પણ વચ્ચે નિમિત્ત છે. એ તો રુચિનું સ્વરૂપ એવું છે. આ મૂંઝવણ મટાડે એવી વાત છે. મૂંઝવણ શેની છે કે રુચિ નથી એની છે. રુચિ હોય તો દરેક પરિસ્થિતિમાં કામ ચાલ્યા જ કરે, ચાલતા ચાલતા ખાતા પીતા. દૂસરો કો લગે કે મેં દેખ રહા હું, શું બીજાને એમ લાગે કે હું આને હામુ જોઉં છું, લેકિન કોઈ ઘર મેં ચોરી કરી જાય તો મુજે માલુમ ન પડે, આ ખુલ્લી હોય પણ એમને ધૂનમાં બેઠા હોય. ઘરમાં કોઈ ચોરી કરી આવીને ચોરી ચીજ વસ્તુ લઈ જાય ખબર ન પડે. અમારા એક ભાઈ હતા, અમારા સગા હતા, ત્યારે ગુજરી ગયા, બહુ ધૂની હતા. જે ધૂની હોય ને એના વિષયમાં બધા બહુ પ્રવીણ હોય. મિકેનિકલ એન્જિનિયર હતા, મુંબઈમાં પ્રોફેસર હતા, માટુંગામાં વીજેટીઆઈમાં પ્રોફેસર હતા. એ પોતે જયારે ભણતા એ વાંચતા હોય તો એને જમવાનો ટાઈમ થયો હોય તો એને એને હાથ ન સાંભળે, એને ખંભો પકડે કે હાલો જમવા એમ કરવું પડે. ખંભો પકડે ને હલાવવું પડે, હાલો જમવા ટાઈમ થઈ ગયો એમ કહેવું પડે. અને એના દીવાનખાનામાં બેઠા હોય, સોફા પર બેઠા બેઠા વાંચતા હોય, અને ચાર જણા ઘરમાં દાખલ થઈને આખો સ્ટોરવેલનો કબાટ ઉપાડીને બહાર કાઢતા હોય, તેને ખબર ન પડે કે આ ચાર જણા ઉપાડીને કબાટ લઈ જાય છે. એટલું એને કોન્સન્ટ્રેશન ધનની પ્રકૃતિ એવી હતી. મને ખબર ન પડે ચાર જણા આવ્યા હોય કે આઠ જણા આવ્યા હોય, તો મને ન ખબર પડે કે આઠ જણા ઘરમાં ગરી ગયા એના ધૂનમાં જ હોય. બહુ હોશિયાર બહુ હતા, એને એના વિષયમાં બહુ પારંગત હતા. એવું ધ્યાન એક તરફી જ ધ્યાન, બીજું ધ્યાન જ પછી ન જાય. એવી રુચિ એને પોતાના વિષયની, એવી રુચિ ભણવાની, ભણવાની એવી રુચિ હતી. એટલે પછી ભણ્યા પછી પ્રોફેસર જ થયા, ભણાવવાનું જ કામ એને કર્યું છે. સંપન્ન માણસ હતા પણ સંતોષી માણસ હતા. આપણે પૈસા તો બાપાના વખત ના થતા, એટલે આપણે વધારીને શું કામ છે. પ્રોફેસરનો પગાર તો બહુ સારા મળતો. પછી ટ્યુશન કરે, ટ્યુશન એ બહુ સિલેક્ટેડ માણસ, છોકરાઓના પહેલા એને એક્સરસાઇઝ આપે એમ, એમાં પાસ થતો જાણે ઠીક આ મારા ટ્યુશન એને જ શીખડાવવા બેહાડે. એનો 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 વિદ્યાર્થી પછી જેવો તેવો ન હોય, એ નામ કાઢે એવો જ હોય. એટલે એ સિલેક્ટેડ છોકરાઓને લઈએ, પૈસા પૂરા લઈએ, પાછા પૈસા ઘણા લઈએ, હજારો રૂપિયા લઈએ ટ્યુશન લઈએ. એટલે એવા ટ્યુશન ના પૈસા પુષ્કળ મળે, પગાર એવા આમ બીજું માથા બહુ બહુ શાંતિવાળું જીવન. પણ ધોની બહુ એ વાતો હોય તો એને હાથમાં ચોપડી લઈ લેવી, ત્યારે ખબર પડે કે આ મને બોલાવે છે. એને ન હલાવવું હોય તો હાથમાંથી ચોપડી લઈ લેવી પડે, હલો બોલાવે તમને, ત્યાં સુધી ન સાંભળે. બીજાને એમ લાગે કે હું કઈ જોઈ રહ્યો છું, પણ કોઈ ઘરમાં ચોરી કરી જાય તો મને ખબર ન પડે. બીજું મેરે કપડે કિતને હે, એને ખબર નહીં કે હવે કપડા બીજા લેવા પડશે, ક્યાં મૂક્યા છે, કેટલા છે, શું ઇસ્ત્રીમાં ગયા છે કે નહીં, ઇસ્ત્રી બરાબર થઈ છે કે નહીં, કાંઈ ઉદાસીનતા એક જાતની આવી ગયેલી. ગમે તેમ ચાલે, ઘર મેં ચીજ વસ્તુ હે યા નહીં એ ખબર નહીં, મગાવશે જેને જરૂર છે તો મગાવવાના છે, એનો વિકલ્પ નહીં. એની ચિંતા નહીં, પોતાના કપડાની ચિંતા નહીં, ઘરની ચીજ વસ્તુની ચિંતા નહીં, કઈ મારે એને ખબર જ રહે નહીં. ખબર રહે નહીં, એવી એવી ધૂન ધૂન ચડી ગયેલી, ખબર જ રહીએ નહીં. ખબર રાખવી હોય તો રહીએ નહીં, હું ખબર રાખવી છે ને નથી રાખતા એમ નહીં, રાખવી હોય તો રહે નહીં, એવી રીતે ધૂન ઉપર ચડી ગયેલા. એટલે જ આખે રમેશભાઈ એટલે જ અભિપ્રાય આપ્યો હતો. બીજા માણસથી જુદા પડતા હોય તો કાંઈક તમને કાંઈક આઈડિયા તો આવ્યો હશે ને એના માટે કે ભાઈ આના શું છે. આ સામાન્ય માણસની જેમ કોઈ જીવતા હોય તો સમજે કે ભાઈ નોર્મલ બધી વાત છે, પણ આપને કેટલીક વાત તો એબનોર્મલ હોય તો કાંઈક તમને વિચાર કોઈ દી આવ્યો છે કે નથી. તો આ વિચાર એમાં આવ્યો છે કે એમ ધૂની છે કે તમને ધૂન મારી હશે કે, એટલે પછી અભિપ્રાય બાંધી લીધો શેની ધૂન છે. એમનો વિચાર એનો વિષય નહીં કોઈનો ઘરમાં, કે આત્માની ધૂન શું કહેવાય, આત્માની ધૂન શું કહેવાય તો વિશે વિષય નહીં ને. એટલે જેમ પ્રકૃતિ કોઈની ધૂની હોય, જેમ અમે દાખલો આપ્યો એવી રીતે એમ કે આમની પ્રકૃતિ એક ધૂની છે. એ પ્રકૃતિ કે ધૂની ખરા, પણ એ વળી ગયા આમાં આમાં વળી ગઈ. પરિણામની જે પદ્ધતિ હતી એ આત્મા બાજુ વળી ગઈ. ચોવીસ વર્ષના હતા મનતા, બધે સીએ થઈ ગયા હતા ચોવીસેક વર્ષના. તમે જોયા તો છે સત્સંગ નહી થયો હોય, છેલ્લે છેલ્લે મંદિરમાં વાંચવા આવ્યા ત્યારે સાંભળવા જતા, છેલ્લે 40 દિવસ વાંચ્યું હતું, ધ્યાન પેલા 40 દિવસ ત્યાં સ્વાધ્યાય કર્યો. કલકત્તામાં કોઈને ખબર પડી નથી, હા એ તો વિરોધ તો કરતા, એ તો વચ્ચે બંધ કરેલું કારણ એ છે, વિરોધ કરતા હતા. એટલે શું કરવાનું, વિરોધ કરે પછી એમ જ કરે કે આ કોઈ સમજતા તો છે નહીં. છેલ્લે છેલ્લે થોડી પ્રસિદ્ધિ થઈ ગઈ હતી સોનગઢમાં. આપણા સમાજમાં એક બીજી તકલીફ થઈ છે કે સમજે નહીં કાંઈ ને સમજતા હોય એનો વિરોધ કરે. શું પોતે સમજે નહીં કાંઈ અને જે સમજતા હોય એનો વિરોધ કરે, અણસમજને સમજતાનો સમજદારનો વિરોધ કરે. આ એક ટેન્ડન્સી છે આપણા સમાજની, આ તકલીફ છે. કેમ કે હે આ પહેલેથી આવેલું આવે છે કલકત્તામાં, આમ થયું લ્યો બહુ શરૂઆતમાં વાંચતા હતા, એકાઉન્ટ વાંચતા હતા, એ વિરોધ થયો એમાં બંધ થઈ ગયા. વિરોધ થયો બધા સમજતા હતા કાંઈ, પણ ન સમજે એ પછી વિરોધ કરે કઈ એનું કારણ કે પહેલેથી ઓલો જ્ઞાનનો રસ્તો લીધો ને, ક્રિયાનો રસ્તો છોડ્યો, ભક્તિનો રસ્તો છોડ્યો, જ્ઞાનનો રસ્તો પકડ્યો ને, એટલે હું સમજું છું આવા વગર રહીએ નહીં ઉઘાડવાળાને. વેપારી બધા બુદ્ધિજીવી માણસો છે આપણા સમાજમાં, છે તો મોટો ભાગ તો બુદ્ધિજીવી માણસો છે, મજૂર વર્ગ તો છે ને, તો બુદ્ધિ ચલાવે પછી તો અહમ પણ ઉઠ્યા વગર રહીએ નહીં ને. એમનો ભાઈ આપણો વિષય નથી, આપણે કેમ આમ દાપણ કરીએ એવું કોઈ વિચાર કરતા, એને નુકસાન કેટલું એ વિચાર કરે નહીં. પછી એનો વિરોધ કરે તો વિરાજ ના થાય સત્પુરુષની, એ તો કાંઈ એનું જોખમ કેટલું એ તો ખબર નથી. વિરોધ કર્યો ને બંધ થઈ ગયા, પણ એ વિરાજ ના થઈને એનું જોખમ કેટલું એનો કોઈ વિચાર કર્યો, હે આનું શું ફળ આવે આનો. સત્પુરુષને મળવામાં બહુ લાંબા કાળનો અંતરાય ઉભો થાય, એમાં જ્ઞાન મૂંઢાઈ જાય, પરમાર્થની દિશા બિડાઈ જાય, બહુ મોટું નુકસાન છે એમાં. એ કોઈને ગંભીરતાની ખબર નથી, એમ ન હોય આમ ન હોય ફલાણું આમ હોય આમ હોય. અરે ભાઈ પણ તું શું કરે છો, જિજ્ઞાસા મારે તને ખબર નથી, તું જિજ્ઞાસા મારે. મેં પૂછ્યું તું બીજું કેમ આમ થયો, અમે મળ્યા ત્યારે ચર્ચા થઈ હતી, તો કે વિરોધ કર્યો, વિરોધ ચાલ્યો, એટલે એમાં એવું થયું કે એ મુદ્દા ઉપર એમણે કીધું કે નહીં સાંભળવા વાળા એમ કે અમે નહીં ગુરુદેવ આમ નથી કહેતા, સોનગઢમાં આમ નથી ચાલતું, તમે આ રીતે કહો છો એવું સોનગઢમાં નથી કે, તો પૂછાવો ત્યાંથી કોઈ પત્ર લખ્યો કે
પછી અહીંથી જવાબ આપ્યો કે જો આ રીતે પ્રતિપાદન કરતા હોય તો યથાર્થ છે. શું પછી એ લોકો એમ કીધું કે ના ના વાત જવાબ તો આમ આવ્યો છે કે તમારું યથાર્થ છે. તો પછી મેં મૂકી દીધું કે પછી મેં આપોઆપ મૂકી દીધું. પછી મને રસ ન રહ્યો કે આ લોકો સમજતા નથી અને સમજાવે એને ઊંધા ચાલે છે એમ. જે સમજાવે એની પાસે સમજવાની વૃત્તિ રાખવાના બદલે સમજાવવાની વૃત્તિમાં આવી જાય છે તો કોણ માથાકૂટમાં ઉતરે? તો પોતે પોતે બંધ કરી દીધું કે મેં આપમેળે મેં જ બંધ કરી દીધું. પછી મને રસ ન રહ્યો એટલે મેં બંધ કરી દીધું કે પછી શું એનો પુરુષાર્થ બહુ સારો ચાલતો ને એટલે એ ધ્યાનમાં બહુ ચડી ગયા. એકાંતમાં ઘરમાં ધ્યાનમાં બેસવું અને સ્વસન્મુખતા આવી ગઈ હતી એટલે સન્મુખતાનો પુરુષાર્થ વધારવો અને આરાધના વધારવી એ લાઈન બહુ કળ હાથમાં આવી ગઈ. પુરુષાર્થની કળ હાથમાં આવી ગઈ. જેને બેન શ્રી કહે છે ને કે મજૂરી કરે તો પંડ રળે તો પેટ ભરાય અને ધન રળે તો ઢગલા થાય. એમાં પુરુષાર્થની કળ હાથમાં આવે એટલે નિર્જરાના ઢગલા થઈ જાય. પછી એને કળ હાથમાં આવી ગઈ. કેટલો વધારે ઉદાસ થઈ ગયા સમાજથી.